સંવત 1876 ના પોષ સુધી ચોથને દિવસે મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઓગમણે બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પાગને વિશે ફૂલના તોરા ખોસ્યા હતા ને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા અને કંઠમાં ગુલાવદીના પુષ્પના હાર પહેર્યા હતા અને ઉગમણે મુખારવિંદે બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા. વલ્લભક્ત, મેં ગઈ વખતે પણ થોડી વાત કરી હતી કે પૂર્વાર્ધની અંદર મહારાજે કયું વચનામૃત કઈ તિથિએ ક્યાં સ્થાને કેવા સ્વરૂપની અંદર મહારાજે શું વસ્ત્ર ધારણ કર્યા છે વગેરે ઉલ્લેખ સાથે એનો પૂર્વાર્ધ લખવામાં આવ્યો છે. આના બે હેતુ છે. એક તો જીવાત્માનું મન અતિ ચંચળ છે અને ગમે ત્યાં અત્યારે વિચરણ કરતું હોય તો એમાંથી મનને એકાગ્ર કરી ભગવાનની મૂર્તિની અંદર જોડી અને આપણે એ જે પ્રસંગ આજથી 200 વર્ષ 225 વર્ષ પહેલાં ઘટેલો છે એની અંદર આપણે ઓતપ્રોત થઈએ, એની અંદર ભાગીદાર બનીએ, એના સાક્ષી બનીએ એવા ભાવથી જીવાત્માને એ પ્રસંગની એ સ્વરૂપની એ સ્મૃતિ તાજી થઈ આવે અને પોતાનું મન એવી મૂર્તિની અંદર કેન્દ્રિત કરી શકે અને એવા એકાગ્ર ચિત્તે કરીને ભગવાનના ભક્તો એ ભગવાનના જે ઉપદેશ છે એમના વચન છે એનું શ્રવણ કરે એવા ભાવથી લખવામાં આવેલો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સાંભળો એક વાત કરીએ. સંતો હરિભક્તો મહારાજની સન્મુખ બેસીને કીર્તન ભક્તિ કરતા હતા. હમણાં આપણે રાસોત્સવ ભગવાનના દિવ્ય કીર્તનો લીલાચરિત્રોને આપણે ખૂબ સુંદર માણ્યા છે. એવી જ રીતે મહારાજની સન્મુખ હજારો સંતો ભક્તો એ ભગવાનના ગુણાનુવાદ કીર્તનનું શ્રવણ કરતા હતા, ગાતા હતા. ત્યારે મહારાજે બોલ્યા કે સાંભળો એક વાત કરીએ. તે સર્વે પરમહંસ ગાવાનું રાખીને વાત સાંભળવા તત્પર થયા. મેં ગઈ વખતે પણ વાત કરી હતી વાલા ભક્તો, પ્રત્યેક શબ્દનો પોતાનો પ્રભાવ રહેલો છે. મહારાજે જ્યારે કીર્તન સંતો ભક્તો ગાતા હતા ત્યારે મહારાજે એ કીર્તન ભક્તની અંદર મહારાજે એને વિરામ અપાવી અને મહારાજે એક મહત્વની વાત, એટલે મહારાજ કીધું સાંભળો અમે એક વાત કરીએ. ત્યારે જે ભક્તો હતા એ તત્પર શબ્દ અહીંયા વાપરવા, ભગવાનના વચન સાંભળવાને તત્પર થયા, આતુર થયા. આ વાત સમજાવે છે કે જ્યારે ભગવાનના ભક્તને જ્યારે ભગવાનના દિવ્ય ચરિત્રો અથવા તો મહારાજના વાણી મહારાજના ગુણાનુવાદ શ્રવણ કરવાનો જ્યારે અવસર મળતો હોય ત્યારે તમે આને જે રોજિંદા આપણે ક્રમની અંદર જેમ વાત સાંભળતા હોઈએ, જગતની વાત સાંભળતા હોઈએ એવી રીતે ન સાંભળવી, પણ એની અંદર તત્પરતા, એની અંદર ઉત્સુકતા આપણી હોવી જોઈએ. આ વાત આપણા કલ્યાણ માટેની છે, આપણા હિત માટેની છે, આપણા મોક્ષ માટેની છે અને એવા ભાવથી એની અંદર જ્યારે ઉત્સુકતા જાગે ત્યારે એ વાત આપણને એની અંદર યથાર્થપણે એની અંદર ગુણ આપણા જીવનની અંદર ઉતરતા હોય છે. એટલે વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું એ ન ગાયા જેવું છે. મારે જે ખૂબ સુંદર વાત અહીંયા સમજાવી, કારણ કે નંદસંતો કીર્તન ગાતા હતા, ભક્તો ભગવાનના ગુણાનુવાદને શ્રવણ કરતા હતા, કીર્તન ભક્તિની અંદર સામેલ હતા અને એવા સમયની અંદર મહારાજે ખૂબ સુંદર ઉપયોગી ઉપદેશ આપણને સમજાવ્યો કે જીવનની અંદર જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ, ભગવાનની આરાધના કરતા હોઈએ, પ્રાર્થના કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, ત્યારે આપણી જો મનની સ્થિતિ એ ભગવાનના સ્વરૂપની અંદર સ્થિર ન હોય અને આપણે કેવળ દેહે કરીને પ્રક્રિયા કરતા હોઈએ તો એની અંદર પૂર્ણ ફળની પ્રાપ્તિ થતી નથી. મહારાજ કે ગાયું ન ગાયા બરાબર છે, કારણ કે એમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની આપણને સ્મૃતિ નથી, એનો સાથેનો સંબંધ નથી. અને એટલા જ માટે વાલા ભક્તો, અને ભગવાનને વિસરીને તો જગતમાં કેટલા જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તો મનમાં શાંતિ આવતી નથી. મહારાજે એનું ફળ બતાવ્યું કે જ્યારે ભગવાનની સ્મૃતિને છોડીને, એટલે કે મહારાજને વિસરીને જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ગાન વિદ્યા કરતા હોઈએ, વાજિંત્ર વગાડતા હોઈએ અથવા જગતની અંદર ઘણા એવા બધા આજે જોઈએ છે જેમાં ભગવાનનું પ્રાધાન્ય પણ ઘૂમીને, એટલે આ કહેવાનો હેતુ એ છે વાલા ભક્તો કે પ્રત્યેક ક્રિયા જ્યારે ભગવાનને રાજી કરવા માટે આપણે કરતા હોઈએ, ભગવાનની ભક્તિ ભગવાનની પ્રસન્નતા અર્થે કરતા હોઈએ અને એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આપણે વિસરીને જ્યારે કોઈ ક્રિયા કરતા હોઈએ જેનો સંબંધ પરમાત્મા સાથેનો નથી, ત્યારે એવા કોઈ પણ ક્રિયા એ જગતની અંદર આપણે કરીએ, વ્યવહારિકની અંદર કરતા હોઈએ, ત્યારે એનો સંબંધ ભગવાન સાથે ન હોવાથી એ પરમ શાંતિને અપાવતું નથી. એ ઘણી ભ્રમણા ઊભી કરે. આપણે જો કોઈ લાઉડ મ્યુઝિક વાગતું હોય, હું કોઈ સંગીતનું ખંડન નથી કરતો, પણ તમે બીજા ત્રીજા સંગીતને તમે સાંભળો તો એ ક્ષણિક તમને આનંદ અપાવશે, એ ક્ષણિક તમને ભ્રમણા ઊભી કરશે આનંદની, પણ એ અંતે એ ફરી પાછી જ્યાં સુધી ભગવાનની દ્રઢતા અને મહારાજનું સ્વરૂપ એની અંદર એકાગ્ર મન થાય ને જે શાંતિની અનુભૂતિ થાય એવી શાંતિ અપાવતું નથી. અને માટે તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું એવું મહારાજે આજ્ઞા કરી કે અમારા ભક્તોએ જ્યારે ભગવાનનું નામરટન કરતા હોઈએ, નારાયણ ધૂન કરતા હોઈએ, ભગવાનની કોઈ પણ સેવાની ક્રિયા કરતા હોઈએ, કોઈ ભજન ભક્તિ કરતા હોઈએ, ત્યારે દરેક ક્રિયાની અંદર એ ભગવાનની મૂર્તિનું અનુસંધાન પ્રત્યક્ષપણે રાખવું, કારણ કે એ તમારું લિંક જોડે છે. જેમ હમણાં આપણે કથાની અંદર ભટુરિયાનો પ્રસંગ સાંભળ્યો, જેને ભગવાનના સ્વરૂપની અંદર મનને તલ્લીન કર્યું અને મન તલ્લીન કરીને જે પણ જ્ઞાન વિદ્યા કરી એ પરમાત્મા સુધી પહોંચી અને એના ફળ સ્વરૂપે એની જે અપેક્ષા હતી ભગવાનની પ્રસન્નતા એને પ્રાપ્ત થઈ, એમ આપણા જીવનની અંદર પણ ભગવાનની મૂર્તિને સંભાળી એકાગ્ર ચિત્ત કરીને, જ્યારે ભગવાનને સંભાળીને મૂર્તિને પ્રાધાન્યપણે રાખીને આપણે જે જે ભક્તિની ક્રિયા કરીએ છીએ એ તત્કાળ પરમાત્મા સુધી પહોંચે છે અને એનાથી આપણા હૃદયની અંદર ભગવાનની પ્રસન્નતાના ફળ સ્વરૂપે આપણા હૃદયની અંદર શાંતિની અનુભૂતિ થાય છે. અને આ શાંતિ કેવી છે તો કે આ શાંતિ છીનવાય નહીં એવી છે, અખંડ અને અવિનાશી એવા જે પરમાત્મા એનું સુખ પણ અખંડ અને અવિનાશી રહેલું છે. એટલા માટે એવી ભક્તિ કરવી અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજા ક્રિયામાં ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. મહારાજે અહીંયા બહુ સુંદર વાત સમજાવી વાલા ભક્તો કે આ કેવી રીતે પ્રાપ્ત થાય. વચનામૃત પ્રથમની અંદર ભગવાને એમ કીધું કે કઠણમાં કઠણ સાધન શું છે, તો ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિને રાખવી, એનાથી કઠણ સાધન બીજું કોઈ નથી. અહીંયા મહારાજ એનો ઉપાય બતાવે છે એ કેવી રીતે રહે. ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ, મનનો વિચાર, મનની સ્થિતિ એ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ કેવી રીતે રહે એના માટે મહારાજ અહીંયા ઉપાય બતાવે છે. એટલે મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ જીવાત્મા માનો ભગવાનનું ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનની મૂર્તિને યાદ કરે, મહારાજની સન્મુખ બેસે, મહારાજની મૂર્તિનું ધ્યાન કરે, પણ જ્યારે શેષ કાર્ય કરતા હોય, ભજન ભક્તિથી એટલે કે ભગવાનની આરાધનાથી રહિત જ્યાં બીજું કોઈ વ્યવહારિક કાર્ય કરતા હોય, પણ ત્યારે જો મૂર્તિનું અનુસંધાન ન રાખે અને કેવળ મૂર્તિ કરવા, ભગવાનનું ભજન કરવા બેસે અને મૂર્તિને જો યાદ કરવા પ્રયત્ન કરે તો એ યાદ આવતું નથી. એનું કારણ છે કે મોટા ભાગનો સમય ભજન ભક્તિ કરવા આપણે ક્ષણિક બેસતા હોઈએ, થોડી વાર બેસતા હોઈએ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, બે કલાક, પણ વ્યવહારની અંદર આપણું મન કાયમ રચ્યું પચ્યું રહે છે. આપણી જવાબદારીઓ, આપણી વિટમણાઓ, આપણી મુશ્કેલીઓ, આપણી મૂંઝવણો, એની અંદર મન કાયમ આપણું વટેલું રહે છે અને એનો સંયોગ એનો વધારે છે, એનો યોગ વધારે છે. અને એવા યોગની અંદર જીવાત્મા એની અંદર જેટલો ઓતપ્રોત થાય છે, એની અંદર જેટલો હળીમળી જાય છે, એની એ વૃત્તિ એમાં એટલી પરોવાઈ જાય છે કે જ્યારે ભજન કરવા બેઠો હોય ત્યારે પણ ઓલો ભાવ જે વ્યવહારિકનો છે, સમાજનો છે, માયાનો છે, એવો જે ગુણ એ વિઘ્નરૂપ બને છે. આપણે ઘણી વખત જો પૂજા કરવા બેઠા હોઈએ અને મનની અંદર ચિંતા જ્યારે વિચારે ચડે ત્યારે આપણું મન ધંધાની અંદર વિચારવા માંડે, પરિવારની અંદર કોઈ માંદું સાજું હોય તો એનું વિચારવા માંડે, આપણું મન પૂજામાં નથી ચોંટતું, કારણ કે આપણે આપણી ટેવ એવી પાડી નથી કે કોઈ પણ સ્વરૂપ પરિસ્થિતિની અંદર ભગવાનને યાદ કરવા. વ્યવહારની અંદર વ્યવહારને પ્રાધાન્ય પણ આપીને આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે ભક્તિ વખતે પણ આપણને એ વ્યવહાર એનું જે સ્વરૂપ, કારણ કે મહારાજે વચનામૃતમાં આગળ એક જગ્યાએ સમજાવ્યું છે કે જેવી પ્રકૃતિ જીવાત્મા જીવે છે ને એવો એનો સ્વભાવ બની જાય, ટેવ બની જાય છે, અને એવા સ્વભાવે કરીને એ જીવાત્મા વ્યવહારિક થઈ ગયો અને વ્યવહારિક થઈ ગયો એટલે એને ભગવાનના સ્વરૂપની અંદર મનને એકાગ્ર કરી શકતો નથી, કારણ કે એને ચારે બાજુ વિટમણાઓમાં જ એનું મન ભર્યા કરે છે. અને એટલા માટે મહારાજ અહીંયા એનો બતાવ્યો ઉપાય કે જેને ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયા કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેને ભગવાનનું ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ થાય નહીં. માટે હાલતા, ચાલતા, ખાતા, પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. આપણે ભલે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, સામાજિક, વ્યવહારિક, પારિવારિક, પણ આપણે મનથી પરમાત્માને સંભાળીને, એમની મૂર્તિને સંભાળીને, મહારાજને સંભાળીને આપણે કાર્ય કરીએ તો એ આપણો અભ્યાસ. મહારાજે અહીં શબ્દ લખ્યો અભ્યાસ કરવો, એટલે એવું ન માનશો કે કાલે તમે શરૂ કરશો ને તમારી વૃત્તિ ભગવાનમાં રહેવાની ચાલુ થઈ જશે. પણ જો તમે આ અભ્યાસ નિરંતર કરતા રહેશો તો એક એવી સ્થિતિ સમય આવશે કે જ્યારે તમને પરમાત્મા અખંડ યાદ રહેશે, કરવા નહીં પડે. આપણને શું થાય છે, ત્યારે ભગવાનને યાદ કરવા પડે છે. ઘણી વખત આપણે કહીએ છીએ કે ભગવાનને યાદ કરજો, તકલીફ પડે તો ભગવાનને યાદ કરજો, મુશ્કેલી આવે તો ભગવાનને યાદ કરજો, કોઈ વિટંબણા આવે તો ભગવાનને યાદ કરજો, કોઈ સારો પ્રસંગ હોય તો ભગવાનને યાદ કરજો. આ જે કરજો શબ્દ છે ને, એ કરજો શબ્દ મટી રહે છે એવો થઈ જાય. આપણને કોઈ પણ ક્ષણ જો પરમાત્માના સ્વરૂપની અંદર અભ્યાસ કરતા કરતા મહારાજની મૂર્તિને આપણે ધારીને ભગવાનની સ્વરૂપની અંદર આપણે મનને પૂરવી રાખીએ, એક વખત વિક્ષેપ પડે, બે વખત વિક્ષેપ પડે, પણ નિરંતર જો તમે આ અભ્યાસને કરતા રહેશો, નિરંતર આની સાધના કરતા રહેશો, તો એક સ્થિતિ એવી થશે કે ભગવાનને યાદ કરવા નહીં પડે, એ સહેજે સહેજે પરમાત્મા આપણને યાદ રહેશે, આપણા હૃદયની અંદર રહેશે. અને એટલા માટે વાલા ભક્તો મહારાજે લખ્યું કે અંતકાળે પણ ઘણી વખત ભક્તો વિચારતા હોય કે છેલ્લે ભગવાનને યાદ કરી લઈશું અને ભગવાન આપણો બેડો પાર કરી લેશે, પણ છેલ્લે પણ ભગવાન ત્યારે જ યાદ આવે જો આખી જિંદગી ભગવાનને યાદ કર્યા હોય તો, એનો અભ્યાસ કર્યો હોય, એની સાધના, એને સાધ્ય કર્યું હોય, ત્યારે સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. માટે મહારાજ અહીંયા કહે છે, હાલતા ચાલતા ખાતા પીતા, એટલે સર્વ ક્રિયા, વ્યવહારિક, શારીરિક, સામાજિક, પારિવારિક, કોઈ પણ આપણે ક્રિયા કરતા હોઈએ ત્યારે સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિને રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ સ્થિર રહેવા લાગે તેને તો કામકાજ કરતો પણ રહે, અને જેને ગાફલાઈ હોય, એટલે જેને આ સ્થિતિ થઈ ગઈ પછી એ કામકાજ કરતો રહે તો પણ એની વૃત્તિ ભગવાનમાં રહે છે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ રહે નહીં. જેને ભગવાનની આ સ્થિતિ એટલે મહારાજની મૂર્તિનું ધ્યાન, મહારાજનું આરાધનાની અંદર ભગવાનની સ્વરૂપની અંદર વૃત્તિ રાખવાની જેને અભ્યાસ આદત થઈ ગઈ, સ્વભાવ થઈ ગયો જેનો એનો, એને પછી આપણે ઘણા એવા પ્રસંગો છે વાલા ભક્તો કે અખંડ ભગવાનનું નામ રટન કરતા હોય અને ભગવાનનું ભજન કરતા હોય, એ જીવાત્માને જ્યારે કોઈ બેભાન અવસ્થા હોય, એને એવી કોઈ માંદગીના કારણે, કોઈ અકસ્માતના કારણે એવી અવસ્થામાં પણ એનું રટન ચાલુ હોય, એવા ઘણા દાખલાઓ જીવનમાં આપણે જોયા છે, એને અનુભવ્યા છે ઘણાને. તો એક પ્રસંગ તો એવો વાલા ભક્તો, કોઈ એક ભક્તને કેન્સર હતું અને કેન્સરના કારણે અહીંયા આગળ કાણું પાડવું પડ્યું, હોલ પાડવો પડ્યો હતો, અને ત્યાં પાઇપ નળી બેસાડી હતી શ્વાસ લેવા માટે. અહીંયાથી પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો ઉચ્ચાર થતો હતો એવું અમે નજરે જોયેલું છે. એટલે જેને ભગવાનના રટનનો વ્યસન થઈ ગયું હોય, જેને એની ટેવ પડી ગઈ હોય, જેને એને અભ્યસ્ત એટલે સાધ્ય સ્વરૂપ આપ્યો કે જેને આ સાધના કરીને સ્થિતિને સાધ્ય કરી હોય, એને અહર્નિશ એ ભગવાનની સ્મૃતિ રહે રહેને રહે. અને જે ગાફલાઈ રાખે કે અમે કરી લઈશું, ગાફલાઈ શું, અહીંયા આગળ ગાફલાઈ શું છે કે અમે કરી લઈશું, પછી કરી લઈશું, ક્યારેક થઈ જશે, હા, એવી ગાફલાઈ રાખીને જે એના માટે પ્રયત્ન નથી કરતો, અભ્યાસ નથી કરતો, એની ચીવટ નથી રાખતો, એની પ્રાધાન્યતા નથી સમજતો, પ્રાયોરિટી, હા, આપણે કામ કરવાની પ્રાયોરિટી હોય એવી પ્રાયોરિટી અને ઇમ્પોર્ટન્સ નથી સમજતો, એવી પરિસ્થિતિ અંદર કોઈ ગાફલાઈ રાખે કે અમે પછી કરી લઈશું, તો એવી ગાફલાઈ વાળાને તો વ્યવહારિક કાર્યમાં પણ ભગવાનમાં વૃત્તિ નથી રહેતી, અને ભજનમાં બેસે અથવા પૂજામાં બેસે તો પણ એમાં ભગવાનમાં વૃત્તિ રહેતી નથી, એ ગાફલાઈ એને ભૂલવાડે છે. અને એટલા માટે ત્યારે પણ રેમે, તે માટે સાવધાન થઈને, મહારાજે અહીંયા શબ્દ વાપર્યો સાવધાન થઈને, ખબરદાર થઈને, આ વસ્તુને તમે જો ગૌણતા ન લેશો, આ ખાલી કહેવા ઉપદેશ માત્ર જરૂરી, ઉપદેશ કરવા માટે કીધું નથી, આ જીવનની અંદર એક અતિ આવશ્યક ભગવાનના સ્વરૂપને જેને પામવા છે, જેને ધર્મ અર્થ કામ મોક્ષ જેને સિદ્ધ કરવા છે, જેને ભગવાનનો રાજીપો મેળવવો છે, એવા ભક્ત માટે આ અનિવાર્ય છે, આ કોઈ વૈકલ્પિક વસ્તુ નથી. એટલે એને તો સાવધાન થઈને, કોઈ પણ ગાફલત રાખ્યા સિવાય સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તે કરવો. જે ભગવાનના ભક્ત હોય એને તો અવશ્ય કરવો. જગતના જીવ માટે કદાચ એ અપવાદ રૂપે કરે ન કરે એ એનું ભાગ્ય ભોગવશે, પણ જો તમારો ઉદ્દેશ ભગવાનને રાજી કરવાનો, એટલે અહીંયા શબ્દ લખ્યો ભગવાનના ભક્તે કરવો. જો આપણે એમ માનતા હોઈએ કે અમે ભગવાનને ભજવા આવ્યા છીએ, જો આપણે એમ માનતા હોઈએ કે અમે ભગવાનના ભક્ત છીએ, જો આપણે માનતા હોઈએ કે અમે સત્સંગના સત્સંગી છીએ, આશ્રિત છીએ, તો આપણા માટે અવશ્યપણે આ ભગવાનની મૂર્તિનું સ્મરણ, એનો નિધિધ્યાસ એ આવશ્યક છે, પરમ આવશ્યક છે. અને અવશ્યપણે સાવધાન થઈને મહારાજ કે અમારા ભક્તોએ એનું પાલન કરવું. એટલી વાત કરી પછી શ્રીજી મહારાજ બોલ્યા કે હવે આવી સ્મૃતિએ સહિત હવે કીર્તન ગાઓ. આપણે જે કીર્તન ગાયા, ઘણાને કેવું છે કીર્તન ગવાતા હોય તો ઘણાને મ્યુઝિકની અંદર ઇન્ટરેસ્ટ હોય, ઘણાને જે રાસ રમાતો હોય એના સ્ટેપની અંદર ઇન્ટરેસ્ટ હોય, ઘણા કોણ કેવા દેખાય છે એની અંદર દ્રષ્ટિ હોય. આ બધી જગતની દ્રષ્ટિઓ છે, પણ એમાં ભગવાનનો રાજીપો ઉતરતો નથી. ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનને પ્રધાનપણે રાખવા પડે, મહારાજની અંદર મનને કેન્દ્રિત કરવું પડે, પૂરવવું પડે, અને ભગવાનમાં વૃત્તિ રાખી ભગવાનની પ્રસન્નતાને અર્થે જ્યારે આપણે કીર્તન ગઈએ, જ્યારે આપણે ભજન કરીએ, જ્યારે આપણે નારાયણ ધૂન કરીએ, જ્યારે આપણે પૂજા કરીએ, આરાધના કરીએ, જે પણ ક્રિયા સેવા પણ કરીએ. આપણે માનો કે અહીંયા કોઈ કિચનમાં સેવા કરે છે તો એને એમ મનમાં ન થવું જોઈએ કે ભાઈ હું તો આ અગ્નિ આગળ, આ રસોડાની અંદર, આ તેલની અંદર, આ ઘીની અંદર આ બધું એને ભગવાનનો પ્રસાદ બનાવું છું ભગવાનના ભક્તો માટે. એવું ભગવાનનું પ્રાધાન્ય પણ સર્વે ક્રિયાની અંદર લખ્યું ને મહારાજે. એટલે દરેક સત્સંગની અથવા ભક્તિની સત્સંગની અંદર અનુરૂપ જે પણ કોઈ કાર્ય કરતું હોય ત્યારે એને ભગવાનમાં વૃત્તિ રાખવી જોઈએ. અને વૃત્તિ ક્યારે રહે કે પોતાના નિજી જીવનની અંદર પણ એ ભગવાનની મૂર્તિને સંભાળતો હોય ત્યારે. નિજ જીવનની અંદર જો ન સંભાળતો હોય, નિજ જીવન એટલે આપણે પ્રાઇવેટ લાઈફ જેને કહીએ છીએ, વ્યવહારિક સામાજિક પારિવારિક લાઈફ, એની અંદર જો પ્રયાસ ન કરો તો આમાં પણ એ સ્થિતિ આવવાની નથી. એટલે એવો શુભ મહારાજે ઉપદેશ આપી અને અનંત જીવાત્માને ભગવાનના સ્વરૂપની અંદર મનની વૃત્તિ કેમ અખંડ રહે એવો સુંદર આપણને માર્ગ બતાવ્યો. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણું પણ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનની વૃત્તિ રહે. કરતા અર્તા ભગવાન છે, કર્મના ફળના પ્રદાતા ભગવાન છે, જીવનની અંદર સુખ દુઃખ આવે તો એનો ઉગારનાર ભગવાન છે, અને અંતે દરેક આપણા જન્મ મરણમાંથી મુક્તિ કરાવી, માયાથી મુક્ત કરાવી, પરમધામની પ્રાપ્તિ કરાવનાર પણ પરમાત્મા છે. તો એનો મહિમા સમજી અને એને આપણે હંમેશા સંભાળતા રહીએ એવી આપણે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અને મહારાજ આપણા અને ભગવાનને સાથે રાખીને કરેલો સંકલ્પ ક્યારેય નિષ્ફળ થતો નથી. કઠિનાઈ કદાચ ગમે તેવી આવે, ગમે તેવા અવરોધ ઉભા થાય, ગણે તેવા પરીક્ષાઓ લેવાય, પણ ભગવાનને સાથે રાખીને કરેલો સંકલ્પ, ભગવાન માટે કરેલો સંકલ્પ ક્યારે નિષ્ફળ જતો નથી. આ વાતને જીવનમાં યાદ રાખી અને આગળ વધીએ. ભગવાન દરેક રીતે જીવાત્માને સુખ્યા કરે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 22મું સહજાન સ્વામી મહારાજની જય.